પ્રવચન નંબર 260 તારીખ 1/3/90 75 મિનિટ સમયસાર શ્લોક 71-91
દ્રવ્ય અને પર્યાયને લગતો દ્રવ્યનું છે, દ્રવ્યના લક્ષ્ય નિર્માણ પર્યાય થાય છે એને પણ યુગપદ એક સમયમાં દ્રવ્ય પર્યાયને જાણે અક્રમે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા નિર્વિકલ્પ ધ્યાનમાં જયારે અનુભવ થાય અને અનુભવના કાળમાં એક અધ્યાત્મ પ્રમાણ અનંતકાળથી નહીં પ્રગટ થયેલું એવું પ્રગટ થાય છે. જેને બીજી રીતે કહીએ તો નિશ્ચય સ્વપ્રકાશકપૂર્વક, નિશ્ચય સ્વપ્રકાશક એક જ્ઞાન નવું પ્રગટ થાય છે. એ નિરીકલ્પ ધ્યાનમાં જ પ્રગટ થાય, અનાદિ મિથ્યા દ્રષ્ટિને મિથ્યા તો જાય. ત્યારે ઉપશમ હો કે ક્ષોપશમ હો કે શાયિક બને એ પ્રકારનું પ્રમાણ જ્ઞાન પ્રગટ થાય છે. દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ. આમ ચિત્ત સ્વરૂપ દિવસે બે નયોના બે પક્ષપાત છે, બે પ્રકારના વિકલ્પો છે. હવે જે બે પ્રકારના વિકલ્પ છોડે છે, આ જીવમાં વિકલ્પ તો નથી. ચિત્ત સ્વરૂપ જીવ વિશે, જ્ઞાનમય આત્મા વિશે બે પ્રકારના વિકલ્પ તો છે જ નહીં. પણ બે વિકલ્પ જયારે છૂટે છે ત્યારે એ તત્વવેદી કહેવાય. પક્ષપાત રહિત, પક્ષપાત એટલે વિકલ્પ રહિત, તત્વવેદી આત્માનો જાણનારો અનુભવ કરનારો, તેને નિરંતર હંમેશા દ્રવ્ય અને પર્યાય બે નહીંના વિષયને ક્રમે વિકલ્પથી નહીંથી જાણતો હતો, વિકલ્પ છૂટ્યો અક્રમે અનુભવથી. ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જીવ જ્ઞાન સ્વરૂપ છે, અર્થાત તેને ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે. ત્યારે પર્યાય દ્રષ્ટિથી જે મોહ હતો એ દ્રવ્ય દ્રષ્ટિથી નિર્મોહ દશા થઈ, એટલે નિર્મોહ પરિણામને ને નિર્મોહી ટીકાળી દેવે ને યુગ પદ એક સમયમાં અનુભવમાં જાણે છે એને પક્ષપાત રહી થયો એમ કહેવામાં આવે છે. આટલું બધું રહસ્ય આ કળોમાં છે. એવી રીતે બધામાં લઈ લેવું, જીવરાગી છે એવો એક નહીંનો પક્ષ છે, બોતેરમો કળશ. જીવરાગી નથી એવો બીજા નહીંનો પક્ષ છે. આમાં આગમ પ્રમાણમાં શું લીધું છે? આગમ પ્રમાણમાં અશુદ્ધતા લીધી છે, અધ્યાત્મ પ્રમાણમાં શુદ્ધતા આવે પર્યાયમાં. આગમ પ્રમાણ અને અધ્યાત્મ પ્રમાણમાં દ્રવ્ય બેનું સરખું છે. આગમ પ્રમાણમાં પણ દ્રવ્ય તો અબદ્ધ જ છે, અબદ્ધ લીધું છે, નિર્મોહી લીધું છે. પર્યાયમાં ફેર છે મોટો, આગમ પદ્ધતિને અધ્યાત્મ. એટલે અનુભવના કાળે મોહનો અભાવથી નિર્મોહ દશા પ્રગટ થાય ત્યારે એને ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ. ચારે બાજુથી જોવામાં આવે ગોળની ભીલી છે, આદિમત અર્થમાં ગળપણ ગળપણ ને ગળપણ એમ, દ્રવ્યમાં આનંદ, ગુણમાં આનંદ, પર્યાયમાં આનંદ, દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન ને પર્યાયમાં જ્ઞાન, ક્યાંય રાગની લવલેશ પણ જાત એમાં છે નહીં. એનું કારણ છે કે એ અભેદ થાય પર્યાય. ત્રિકાળે અભેદમાં તો દયોના વિકલ્પ નથી, પણ ક્ષણિક અભેદ અનુભૂતિના કાળે થાય એમાં પણ નયોના વિકલ્પ નથી. કેમ કે નહીં છે એ રાગ છે, નહીં છે એ જ્ઞાન નથી. વિકલ્પવાળી નહીં છે એને રાગ કહેવાય. જીવ રાગી છે પર્યાય દ્રષ્ટિથી, પર્યાર્થિક નહીં રાગ જુદો ને પર્યાય દ્રષ્ટિથી રાગ જુદો. પર્યાય દ્રષ્ટિથી રાગ છે એ અજ્ઞાની છે, જ્ઞાની થયા પછી પર્યાર્થિક નહીં થોડો રાગ રહે છે વિતરાગ ભાવની સાથે સાથે, એ આખો વિષય જુદો. અત્યારે તો આ બે જ પ્રકાર છે, આગમ પદ્ધતિ ને અધ્યાત્મ પદ્ધતિ બસ. એટલે રાગી છે એવો એક નહીંનો પક્ષ છે. કેમ કે એક બાજુ કેવું જીવ જ્ઞાનમય છે ને રાગમય નથી, એમ આવે. અને બીજી બાજુ અહીં નહીં કે જીવરાગી છે, એટલે સમજવું જોઈએ. એક બાજુ કે જીવ જ્ઞાનમય છે અને રાગમય નથી, છતાં કોઈ રાગભોગ માને તો જીવ અજીવપણાને પામે. ઉપયોગથી અનન્ય છે એમ રાગથી અનન્ય હોય તો જીવ અજીવ થઈ જાય. અહીંયા કે જરાગી જીવ છે, સમજવું જોઈએ. અપેક્ષા સમજવી જોઈએ. એવો બીજા નહીંનો પક્ષ છે. આપ જે સ્વરૂપ જીવ વિશે દ્રવ્યને પર્યાય સ્વરૂપ જ આખો આત્મા છે, જ્ઞાન સ્વરૂપે જ છે અનાદિ અનંત. આ તો નવું એડ કર્યું છે, લાખું અજ્ઞાન. બે રહ્યોના બે પક્ષપાત છે. જે તત્વજી પક્ષપાત રહી છે તેને નિરંતર જી સ્વરૂપ જીવ જી સ્વરૂપ છે. એક નવો અંશ શુદ્ધતાનો પ્રગટ થાય આત્માને આશ્રય ત્યારે પર્યાયમાં અજ્ઞાન ટળી જાય છે. નાની બે અંશને શુદ્ધ જુએ છે. કારણ તત્વ અને કાર્ય તત્વ બે શુદ્ધ છે. જીવ બેસી છે એવો નહીંનો પક્ષ છે, જીવ બેસી નથી એવો બીજા નહીંનો પક્ષ છે. આમ જીવ સ્વરૂપ જીવ છે બેનો એના બે પક્ષપાત છે. એ તત્વવેદી પક્ષપાત રહીત છે. પક્ષપાત એટલે રાગ રહીત વિકલ્પ રહીત છે. તેને નિરંતર જીવ સ્વરૂપ જીવ જીવ સ્વરૂપ જ છે. બે પડખા નીકળી ગયા, બે પડખાને ક્રમે જાણતું નહીં વિકલ્પ છૂટી ગયો. એકનો અવલંબન લેતા બીજું પડખું અભેદ થઈ ગયું, ઈચ્છી શોધ થઈ ગયો, એટલે આખું જ્ઞાન થઈ ગયો. પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાનમાં પણ બે જુદા જુદા લાગે તો પ્રમાણ જ્ઞાન, અભેદ નહીં થી તો આત્મા એક જ જ્ઞાન છે, એમાં બે પણ નથી. પ્રમાણ જ્ઞાનથી બે છે અંશ, અભેદ નહીં થી એક જ્ઞાન છે. એવી એક અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં છે. અભેદ પ્રધાન, અભેદની મુખ્યતા કરો તો એવી એક દ્રવ્યાર્થિક નહીં છે એમ. અને ભેદ પ્રધાન પર્યાર્થિક નહીં છે, ભેદ કરો તો પર્યાર્થિક નહીં છે. જીવ કરતા છે એવો જ્ઞાનનો પક્ષ છે. બોલો. પર્યાય કરતા છે, પર્યાયમાં કરતા ધર્મ છે એમ નહીં, જીવ કરતા છે એવી પર્યાય દ્રષ્ટિવાળાને ભાષે છે. અને આગમ પ્રમાણમાં પ્રિય વાત આવે, એકલો આત્મા રાગને કરે અને એકલો દુઃખને ભોગવે છે, એ આગમ પદ્ધતિ છે. એમાં પ્રયોજનની સિદ્ધિ થતી નથી, એમાં વિધિ નિષેધ નથી આવતો. પ્રમાણ જ્ઞાનમાં વિધિ નિષેધ નો. જીવ કરતા છે એવો જ્ઞાનનો પક્ષ છે, જીવ કરતા નથી એવો બીજા નહીંનો પક્ષ છે. જીવ કરતા નથી એમ ભાષામાં આવે છે, પણ જીવને અકર્તા ઉપર દ્રષ્ટિ નથી ગઈ એટલે જીવ કરતા છે એમ ભાષા કરે છે. ઠીકાણી દ્રવ્ય અકર્તા છે અને પર્યાય અપેક્ષા એ કરતા છે એમ. એ બે વાત એને સાચી લાગે છે, એ ઉભ્યાભાસી છે. આગમ પ્રમાણનો પક્ષ કયો કે ઉપયોગી લાગે છે. આમ જીવ સ્વરૂપ જીવ વિશે બેનો એના બે પક્ષપાત છે. જે તત્વની પક્ષપાત રહે છે તેને નિરંતર જીવ સ્વરૂપ જીવ જીવ સ્વરૂપ જ છે. જીવ ભોગતા છે, દુઃખનો ભોગતા છે, તો એકલો સંસારમાં ભોગવે દુઃખ એવો એક નહીંનો પક્ષ છે. એવું એક જ્ઞાન છે એમ નથી, એવું પણ એક જ્ઞાન છે કે દુઃખને ભોગવે એવું પણ એક જ્ઞાન છે, દુઃખને ન ભોગવે એવું પણ એક જ્ઞાન છે. એમ જ્ઞાનના બે પ્રકાર નથી, લયોના બે પ્રકાર છે, લયોના બે પ્રકાર છે. એવો એક નહીંનો પક્ષ વિકલ્પ છે. જીવ ભોગતા નથી, અભોગતા છે એવો બીજા નહીંનો પક્ષ છે. આમ જીત સ્વરૂપ જીવ વિશે, જીત સ્વરૂપ જીવ તો એક જ છે એમ કહે છે. જે સ્વરૂપ જીવ તો એક છે, કાકા એકમ છે. દ્રષ્ટિનો વિષય પણ એકમ અને અનુભવ થતા પર્યાયથી અભેદી પણ એકમ છે, એમાં બે પણ નથી, દ્વૈત જ ભાગતું નથી. પણ એમાં જો ભેદ કર્યો તો નહીંનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. ભેદમાં ભેદ કરતા રાગી પ્રાણીને રાગ નહીંનો ભાવ ઉત્પન્ન થાય છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે એમ બે પ્રકારનું ચિત્ત સ્વરૂપ નથી લીધું, એમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. જે તત્વવિધિ પક્ષપાત રહે છે, ભેદ કરતો નથી અભેદમાં, તેને નિરંતર ચિત્તસ્વરૂપ જીવ ચિત્તસ્વરૂપ જ છે. આ દ્રવ્યને આ પર્યાય એવું જે અનુભવમાં દ્વેષ પાત્ર નથી. એકદમ ધ્યાન દ્રષ્ટિના વિષયની માસ્ટરી હતી, ત્યાં સીધી પર્યાયને અભેદ કરીને અનુભવ કરાયો કે છે કે ચિત્ત સ્વરૂપ છે. દ્રવ્ય કેવો ને પર્યાય કેવો ને ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ જીવ તો જ્ઞાન સ્વરૂપ છે. પછી જીવ જીવ છે તેવો એક નયનો પક્ષ છે, જીવ જીવ નથી એમ સ્વ અપેક્ષા અને પર અપેક્ષા એ અસ્થિ નાસ્તી એવો બીજા નયનો પક્ષ છે. પરપેક્ષા એ જીવ નથી એમ કહેવાય, સ્વ અપેક્ષા એ જીવ જીવ છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નવના બે પક્ષપાત છે, જે તત્વની પક્ષપાત તે રીતે જીવ સૂક્ષ્મ છે એવો એક નયનો પક્ષ છે, અને સૂક્ષ્મ નથી એટલે સ્થૂળ છે એવો બીજા નયનો પક્ષ છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે, જે તત્વવેદી પક્ષપાત રહી છે તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ છે. આમાં ભરતે અમે એ બેનને કહ્યું હતું કે તમે ગુરુદેવના આમાં કળશ તો કાઢજો, એમાં શું લીધું છે. પછી બેને કાઢ્યું અને મને ટેલિફોનમાં કહ્યું કે ગુરુદેવે આ 1970નું કહ્યું છે, એનો અર્થ કરતા એમ કહ્યું કે એ આગમ પદ્ધતિ છે, બધી અધ્યાત્મ પદ્ધતિ છે. સારી ચાર લીટીમાં ખુલાસો સારો થયો છે વ્યાખ્યાન. પેલું છે ને એ મિથ્યા દ્રષ્ટિ ચિત કર્યો, જેમ કે સોનું ખાણમાંથી નીકળે છે તો સોનું મલિન છે એમ કહેવાય, સોનું મલિન પણ છે ને મલિન નથી. ખાણમાંથી નીકળ્યું છે માટીના રંગવાળો જુએ એટલે મલિન છે અને મલિન નથી એમ, પણ મલિન છે અને મલિન નથી એમાં સોનાની પ્રાપ્તિ ન થાય. સોનું શુદ્ધ છે ને સોનું અશુદ્ધ નથી, પ્રમાણમાંથી નહીંમાં આવે, નયોના વિકલ્પને છોડીને અનુભવ થાય. ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ ને થર્ડ સ્ટેજમાં તો વિકલ્પ છૂટી જાય, કારણ કે બીજો ઉપાય નથી. સોનું તો મલિન જ નીકળે છે ખાણમાંથી એટલે મલિન છે ને મલિન નથી એમ. પછી સોનું શુદ્ધ છે અને અશુદ્ધ નથી એને જોઈ લઈએ છે, પથ્થર હોય ને તો એ જોઈ લઈએ શુદ્ધને દેખે છે, કોને કોણ કરી નાખે છે એમ શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યા પછી પ્રોસેસ કરે છે. પહેલા શ્રદ્ધામાં આવી જાય છે. એ કાલે દંડનીય દિવસ આવો એ સાહેબનો એમાં એક વાત એવી સરસ કરી કે અપૂરો અણસાર આવે છે અનુભવ પહેલા, અણસાર શબ્દ જે આપણે નિશ્ચયનો પક્ષ કહીએ છીએ ને આપણે અપૂર્વ પક્ષ, અપૂર્વ નિર્ણય, પૂર્વે નહીં આવેલો એવો નિર્ણય આપણે લઈએ છીએ ને એમાં અણસાર આવે છે. એટલે કહેતા કે પિતાનો અણસાર આ પુત્રમાં આવ્યો, માતાનો અણસાર પિતા નથી, પિતાનો પુત્ર છે પણ એનો અણસાર આવ્યો એમ. એના જેવો ચહેરો છે તો એમ કે આ આનો દીકરો લાગે છે. પછી પૂછ્યું તમે કોના દીકરા, તો એણે એ જ કહ્યું અણસાર હતો એ સાચું કહ્યું
એમ.
અપૂર્વ નહીં કહ્યું તો અપૂર્વ અણસાર, એટલે આ એક સ્થિતિ છે. એ મારું કહેવાનું તમને આશ્રય એ છે. આ એક સમય દર્શન પહેલાની ભૂમિકા એવી અપૂર્વ નહીં આવે છે, પૂરો અણસાર આવ્યો એ પછી અનુભવ થયો. એમાં છેલ્લે કે છે એક અધ્યાય તારી એક જ ભાવ છે, એના પછી સિદ્ધ પર્યાય એને જોઈ લીધી. નિતર અગ્રસ્થની દ્રષ્ટિ હતા, ગ્રહસ્થી પૂરા ગ્રહસ્થી હતા, છતાં જ્ઞાન કૌમ નહોતા. એ વખતના કાળમાં હું દેખીએ એના જેવો કોઈ નિર્બળ જ્ઞાન વાળો જીવો હતો, શોખ નહીં. કોણ કરાર કરી નીકળ્યા, અપૂર્વ ઉત્સાહ આવ્યો, ઉત્સાહ આવ્યો હજી
આવે છે.
હવા આવે છે, હવા આવે છે, અથવા કો ફાયટો. બીજો દાખલો, સવારે સૂર્ય ઉદય નથી થયો, અમે જરા તને સોનગઢ અવારનવાર રવિવારે તો હજી સૂર્યનો ઉદય નથી હોય, પણ અંધકાર જવા માંડ્યો અને આમ પ્રકાશ પ્રકાશ થવા માંડ્યો. એવી એક સ્થિતિ છે, તેને નિરંતર થી સ્વરૂપ જીવથી સ્વરૂપ છે. જીવ હેતુ છે, કારણ છે, લ્યો રાગનું કારણ, કર્મનું બનતા એનું કારણ આગમ પદ્ધતિમાં છે રાગ કારણ, પણ ઉપચારથી જીવને કારણ કહેવાય. આગમ પદ્ધતિ એમ કે, અધ્યાત્મ પદ્ધતિ એમ કે છે કે રાગ જ કારણ છે, જીવ અકારણ છે, એને જીવને અકારણ કહે. આગમ પદ્ધતિ જીવને કારણ કહે, એમ વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો.
પેલા જે બે વાંચ્યું છે, એક નિત્યાંશ છે, એક નિત્યાંશ છે, એમાં અજ્ઞાની જોવો, પછી ત્રીજ સ્વરૂપ જીવ ત્રીજ સ્વરૂપ એમાં જ્ઞાન જોવો, એમ જ્ઞાની એ બે વિભાગ.
હા, બે વિભાગ એમ જ એમ જ. એટલે પેલા આગમ પદ્ધતિમાં આવીને પછી એમાં ભેદ જ્ઞાન કર્યું, એટલે સ્વીકાર કર્યો કર્મનો બંધ છે, મોહી છું, રાગી છું, કર્તાભોક્તા છું, એ વાતનો એણે સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો પછી એનો નિષેધ કર્યો, એમ નિષેધ કરીને અંદરમાં ચાલી નાખ્યો. અંદરમાં ચાલી ગયા પછી જોવે છે પર્યાયમાં, તો પર્યાયમાં મિથ્યાત્વ નથી, એમ એટલે મિથ્યાત્વનો મોહનો વ્યય થઈ ગયો, કરતા બુદ્ધિ ને ભોગતા બુદ્ધિ ગઈ, જ્ઞાતા થઈ ગયો એવો અનુભવ થાય. ચીજ સ્વરૂપ તત્વવેદી કહ્યો ને, પક્ષપાત રહીત કહ્યો ને, વિકલ્પ રહીત કહ્યો ને, નિર્વિકલ્પ થયો ને, એમ વિકલ્પ રહીત એટલે નિર્વિકલ્પ થયો ને, પેલા નહોતો, પેલા વિકલ્પ સહિત હતો, હવે નિર્વિકલ્પ થઈ ગયો, વિકલ્પ રહીત. એક આજ સવારના રજીએ વાત કરી સારી, કે પુષ્પા અધિકારી કે છે ચાલતી ત્યાં જ 19મા વખતની ગુરુદેવની પુષ્પા અધિકાર, એમાં ગુરુદેવે એમ કહ્યું કે કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ સંસાર છે, એવું કહી પૂર્યા. અહીંયા આપણે જે વાત આવી એમ કહ્યું, કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ ટેપ ને કોપી કરી મોકલજે. આપણે તો શબ્દ મળે, ભાવ તો હતો જ, પણ શબ્દો ગુરુદેવ ને મળે તો જીવ કારણ છે, ગુરુ અધ્યાત્મ પ્રમાણમાં અકારણ છે, અધ્યાત્મ પ્રમાણમાં પણ પર્યાયનું કારણ, નિર્મળ પર્યાયનું કારણ કહેવાય, સમજી ગયા ને. દ્રવ્ય તો અકારણ છે અને અહીંયા તો એ કારણ છે, એમ કર્મ બંધાય છે એમાં જીવ કારણ છે, એક અંશ કારણ, બીજો અંશ નથી, છતાં ભેળવીને એમ કહેવાય. કેમ કે અહીંયા જીવ મોહી છે એમ સિદ્ધ કરવું છે ને, મોહી છે પછી નિર્મોહી થાય છે, આશ્રવ સિદ્ધ કરે તો સમર થાય, જો આશ્રવની સિદ્ધ ન કરે તો સમર ન થાય. કેમ કે એ એક જૈન દર્શનની વિશેષતા છે કે આશ્રવ પછી સમર લેખો છે. અનુક્રમમાં જીવ અજીવ આશ્રવ સંવર નિદ્રા બંધ ને મોક્ષ. તો જો સીધો સંવરથી લીખો, કેમ કે આશ્રવ હોય એનો અભાવ થાય, મોહી હોય એનો અભાવ થાય, પછી નિર્મોહી થાય. એમ તત્વવિધિ તો થયો ને, તત્વવિધિ થયો તો આશ્રવનો અભાવ થઈ ગયો ને, અને સંવર પ્રગટ થયો કે નહીં. પછી બેને બીજી અમારી વાત થતી હતી આદમ પદ્ધતિને, અધ્યાત્મ પદ્ધતિને મેં બનારસદાસને ઉતારો લીધું છે. પછી બનારસદાસને વાંચ્યું અને મને વંચાયું ત્યાં ટેલિફોનમાં બધું. આદમ પદ્ધતિ એ કર્મ પદ્ધતિ છે. શું શબ્દ છે? આદમ પદ્ધતિ કર્મ પદ્ધતિ છે. અધ્યાત્મ પદ્ધતિ શુદ્ધ ચેતના પદ્ધતિ છે. આગમ પદ્ધતિને વ્યવહાર કહે છે અજ્ઞાની મૂંઢ પ્રાણી, અધ્યાત્મ પદ્ધતિને વ્યવહાર કહે છે નિશ્ચય, એને નિશ્ચય કહે છે. અને વ્યવહાર ને આને નિશ્ચય એમ નથી.
જયારે દ્રવ્ય નિશ્ચય છે અને અધ્યાત્મ પદ્ધતિ
વ્યવહાર છે, એ વ્યવહાર ને નિશ્ચય છે. અક્રિય દ્રવ્ય તે નિશ્ચય છે. આ બધી મારે ટેલિફોન વાત થાય તો આ જોઈએ, આપ જોઈએ, પછી એને વિચાર આવે તો એ જોઈએ. ટેલિફોન ચાલુ રાખી અને રાત લઈ આવી પાછું વાંચે, મને ટેલિફોન ના ઉપયોગ થાય છે. અમારે ટેલિફોન ના જોઈએ, આપણે હોટલાઈન જોઈએ. વોટલાઈન એક આવે છે, તમને ખબર ન હોય. વોટલાઈન એટલે શું? અહીંયા ટેલિફોન હું ઉપાડું એટલે માં બેલ વાગે, મારે નંબર ન જોડાવો પડે તમારે. હું ટેલિફોન જે ઉપાડું રિસીવર એટલે બેલ વાગો પડે, અને તમે ઉપાડીને વાત કરો એનું કોઈ નહીં, કોઈ રોકટોક નહીં, ઓપરેટરની વચમાં કોઈ નહીં, કોઈ નહીં, નંબર જોડાવો નહીં, એને હોટલાઈન કહેવાય. દૂર રહેતા હોય તો હોટલાઈન જરૂર, બાજુમાં રહેતા હોય તો કઈ જરૂર. ત્યાં હિંમતનગરમાં હોટલાઈનની જરૂર પડે. સમીક્ષા તો સમીક્ષા જાણે સર્વાંગી સંપૂર્ણ શાસ્ત્ર હોય છે, કેમ કે નવ તત્વોથી ભરેલું છે ને, એટલે આશ્રવ બોલી છે. પછી તત્વવિધિ થયો, બોલ થયો, આશ્રવ ઉધરો ને સંવર પ્રગટ થયો ને, આશ્રમના વિરોધ પૂર્વક સંવર. ખાણમાંથી સોનું અશુદ્ધ જ નીકળે અને પછી શુદ્ધ થાય છે. દ્રવ્ય ભલે શુદ્ધ તો અંદર, પણ એને ઘરણા ન થાય. એટલે સોનું ભલે શુદ્ધ છે શક્તિએ, પણ એના ઘરણા ન થાય. ઘરણા તો પર્યાયમાંથી મળી જાય, સોનું ચોખ્ખું થાય પછી એનું ઘાટ થાય. સર્વાંગી ગેન કરતું છે ક્લાસ. આશ્રમના અભાવપૂર્વક જ સમર્થ થાય. તત્વાસૂત્રમાં આશ્રમ પછી બંધ લીધો, એ પર્યાથી કંઈનું શાસ્ત્ર છે. અહીંયા આશ્રમ પછી સંવર, આશ્રમ પછી આશ્રમપૂર્વક બંધ થાય જ નહીં, આશ્રમના નિરોધપૂર્વક સંવર થાય. જો ભૂતાર્થ નવને જાણે તો એ સ્વરૂપ છે. નિરપેક્ષ દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિ સાપેક્ષ દ્રષ્ટિ ત્યાં તો અનુભવ થઈ જાય. હું કરું તો નીકળી ગયું. જીવ કાર્ય છે એવો એક નયનો પક્ષ છે, અને જીવ કાર્ય નથી. કારણ કાર્ય આવે છે ને, કોઈનું કાર્ય નથી, કોઈનું કારણ નથી. અહીંયા કે છે કે કાર્ય છે, જીવ કાર્ય છે, એટલે કોક કારણ અને જીવનું પરિણામ થાય છે, કાર્ય છે એમ. પર્યાયમાં કાર્ય થાય તો જીવને કાર્ય કર્યું એમ, ઉપચારથી. જીવ પોતે કાર્ય ન હોય પણ પરિણામમાં કાર્ય થાય છે તો એનું કારણ કોઈ બીજો છે. અને દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો જીવ કાર્ય નથી એમ, કાર્ય છે ને કાર્ય નથી એમ કહ્યું ને, એવો બીજા નહીં નો પક્ષ છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નવના બે પક્ષપાત છે. જે તત્વવેદી પક્ષપાત રહે છે તેને ચિત્ત સ્વરૂપ, નિરંતર જીવ ચિત્ત સ્વરૂપ છે. જીવ ભાવ છે અર્થાત ભાવરૂપ છે, અતિરૂપે હોવા રૂપે મોજુદગી, એવો એક નહીં નો પક્ષ છે. જીવ ભાવ નથી, પરની અપેક્ષાએ અભાવ, સ્વની અપેક્ષાએ ભાવ ને પરની અપેક્ષાએ અભાવ. જીવ ભાવ નથી અર્થાત અભાવરૂપ છે જીવ, તો કે આ જીવ અભાવરૂપ છે. પરના અભાવ સ્વભાવે આત્મા રહેલો છે ને, પરનો ભાવ એમાં તો છે નહીં કઈ, માટે અભાવ એમ. નાસ્તિનો ધર્મ પણ એનો છે ઉતાર, એટલે અભાવરૂપ છે. એવો બીજા નહીં નો પક્ષ છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બેન, આમાં બહુ ઊંડો ઉતરતો નથી, આવા હું ઊંડો ઉતરતો નથી. પછી વિચાર એમ આવ્યો કે આ કેવો જ્ઞાન થશે ને બધું ત્યાં આવી જશે. એક ન્યાય બેસી ગયો, બધા એપ્લાય કરી દીધા બધા શ્લોકની અંદર. આ એક જ વાત છે. એ જાતનો આપણો ઘાટ પણ નથી ખોટો છો ગુરુદેવો. ચીર સ્વરૂપ જીવ વિશે બેનોના બે પક્ષાત છે. જે ચતુર્વેદી પક્ષપાત રહી છે તેને નિરંતર ચીર સ્વરૂપ જીવ ચીર સ્વરૂપ જ છે. જીવ એક છે એવો એક નહીં નો પક્ષ છે, અને એક નથી અનેક છે. એક જ જીવ એક પણ છે અને અનેક પણ છે, એ પ્રમાણનું વાક્ય છે. એક છે ને અનેકરૂપ નથી એ નહીં વાક્ય છે. પ્રમાણ સપ્તભંગી જુદી, નહીં સપ્તભંગી જુદી છે. પ્રમાણ સપ્તભંગી છે એ પરથી જુદો પાડીને દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ચિત કરે. નહીં સપ્તભંગી દ્રવ્યમાં પર્યાયની નાસ્તી છે, તે દ્રવ્ય ઉપાધેય છે એમ. એમ કે બેમાં મોટો ફેર છે. એવો બીજા નહીં એક પક્ષ છે. ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નો એના બે પક્ષપાત છે. જે તત્વની પક્ષપાત રહી છે તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે. જીવ શાંત છે, અંત સહિત છે. બોલો, જીવ અનાદિ અંત કહ્યું તું ને કે ના શાંત છે, પર્યાય અપેક્ષાએ છે.
પર્યાય શાંત ને કેવાય વ્યવહારે જીવ શાંત.
આ જીવ શાંત એમ કહેવાય, એવો એક નેનો પક્ષ છે. અને જીવ શાંત નથી એવો બીજા નેનો પક્ષ છે, અનાદિ અનંત. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નવના બે પક્ષપાત છે. જે તત્વની પક્ષપાત રહે છે તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે. આપણે એક આ સપ્તભંગી, આ સપ્તભંગી હું આદુ પદ્ધતિના પ્રમાણથી આપણે ચર્ચા થોડી ટેલિફોનમાં કરી, એ ભરતભાઈને બધાને ફરીથી કહું વાત થઈ ગઈ કે જયારે કોઈ આગમ પદ્ધતિને સર્વથા ઉડાડી દેતો હોય બિલકુલ, ત્યારે એવા જીવને શાદવાદથી સમજાવે છે. એ પ્રશ્ન ઉઠાયો સમયસરના કળશમાં ભાવાર્થ કરતા. એ શિષ્ય પ્રશ્ન કરે છે કે એક જ આત્મા સત્પણ છે ને અશુદ્ધ છે કે હા, એક જ આત્મા શુદ્ધ ને અશુદ્ધ છે કે હા, એમ પ્રશ્ન ઉઠ્યો છે. તેની શાદવાદથી સમજાવે છે કે કથનચિત સત અસત, કથનચિત એક અને કથનચિત નિત્ય નિત્ય. જો ને આ સમીચાર છે ને કાઢો ને, આપણે હમણાં તેને પાના પહેરવા આવ્યું છે તો ચોખ્ખું કરી લેવું ને, અને પાઠવે મજા માનું છે. કયો શ્લોક છે? ચોથો હોય છે, બીજો છે. એ ગોથા ખાવાના પણ આમાં ઘણા છે. અને કોથા નીકળી જાય એવું એમાં જરૂર છે. ઉપર ત્રીજો શ્લોક છે પણ આ છે બીજાનો છે બધું. ચોથું છે, કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મ વાળો કયો છે, તો તેમાં અનંત ધર્મો ક્યાં ક્યાં છે એ છે ને બેન, કઈક નીકળું. એ ભાવાર્થનો છે, ભાવાર્થનો બીજો પારો છે. પ્રગટે એની જ અનુભવ કરે સત્તા ચેતન રૂપ એ શ્લોક છે, એની પછીનું છે ને, એમાં અનંત અને અંત ધર્મ છે એનો ભાવાર્થ કરતા કરે છે. બોલું પેલા આમાં લઈ લી કે ઉમાન છે ચોથામાં, તો ચોથો કરો. આપણે એક વખત એ નીકળ્યું હતું, બે આ કહ્યું તમે કે ચોથો એ બરાબર છે. શાદની છે શાદવાની ચોથામાં બાર ગાથા પછી આવે છે. લ્યો માનું 27 છે અને પછી ભાવાર્થ ઈચ્છાયુષમાં બરાબર. હા ઈ છે આપણો વિષય, આપણે ચેતો તો કહીતું કઈ જીન વચન વાણી શ્યાદવાદરૂપ છે. જો હવે આ શ્યાદવાદના નામે પણ જીવ ઊંધું ખાઈએ, જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે, જેમ કે જે શત્રુપ હોય તે અશત્રુપ ન હોય એમ, એમ એક દલીલ છે. જે સત હોય એ અસત ન હોય એમ, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય. નિત્ય તો નિત્ય જ હોય, નિત્ય છે ને અનિત્ય નથી કે નહીં, નિત્ય પણ છે ને અનિત્ય પણ છે. લે નિત્ય હોય તે અનિત્ય ન હોય, હજી પ્રશ્ન છે. ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય. જોયું એ શુદ્ધ અશુદ્ધ બે બોલ લીધા છે. ઇત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે, ત્યાં જીનવચન કથનચિત વિક્ષાથી સત અસતરૂપ એક અનેકરૂપ નિત્ય નિત્યરૂપ ભેદ અભેદરૂપ શુદ્ધ અશુદ્ધરૂપ એ રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ ઉઠાડે છે. દ્રવ્યપેક્ષાએ શુદ્ધ, પર્યાયપેક્ષાએ અશુદ્ધ, દ્રવ્યપેક્ષાએ નિત્ય, પર્યાયપેક્ષાએ નિત્ય. આખું પ્રમાણ જ્ઞાનમાં કથનચિત શ્યાદવાદ પ્રમાણ જ્ઞાનમાં હોય. પ્રમાણ જ્ઞાન છે, અનુભવ જ્ઞાન છે. અનુભવ જ્ઞાનમાં પ્રમાણ જ્ઞાન એમાં શ્યાદવાદ હોય, પણ આત્મામાં શ્યાદવાદનો અભાવ છે. આત્મામાં આ શુદ્ધ ને શુદ્ધ બે રૂપે આત્મા ક્યાં છે? શુદ્ધ શુદ્ધ નો બોલ લઈ લો ને, બીજું કામ લે છે ને કે આત્મા કેવો કે શુદ્ધા શુદ્ધ રૂપ, એવું કોઈ દી ન હોય. આ બેન કલાક છે, ગુરુ ગૌ અને કા પૂરતા કીધું, બાકી કાઢી શકે એવું છે.
જેમ છે એમ
સમજવું છે, હેતુ સમજવું છે, હેતુ સમજવું છે. અહીંયા પદાર્થની સિદ્ધિ કરવી છે કે પ્રયોજનની સિદ્ધિ કરવી છે કે પદાર્થની સિદ્ધિ કરવી છે? પદાર્થ આખો પદાર્થ પ્રમાણ જ્ઞાનનો વિષય જે મોક્ષમાર્ગ પ્રકાશકર્તાએ લીધો છે કે શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ, તેને દ્રવ્ય કહેવાય. જીવ તત્વ નહીં, દ્રવ્ય કહેવાય. એનું કારણ છે કે જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે ભૂતકાળની બધી પર્યાયો રૂપે આત્મા પરિણમો છે એવું જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાનમાં એ જ દ્રવ્ય પરિણમું છે એમ, ભગવાન ભાવિનું દ્રવ્ય છે એ રૂપે પરિણમું હતું એવું એને જ્ઞાન થાય છે. એવો એક પર્યાયનો ધર્મ ભજી ગયો હતો, પર્યાયને વે થઈ ગયો, પણ ભજી ગયેલો જે પર્યાય એનું જ્ઞાન થઈ જાય છે. જૈન દર્શન કોઈ અપૂરો દર્શન છે, એ જે શ્રીમદે કહ્યું છે એ રીતે વિચારવું જોઈએ. મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું અને વિશાળતા, આ વિશાળતાથી જોવું જોઈએ. એકલી સંકુચિત દ્રષ્ટિથી કામ ના આવે. શુદ્ધ અશુદ્ધ રૂપે જે રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે. કથનચિત શુદ્ધ, કથનચિત અશુદ્ધ, ત્યાં સુધી બેન લીધું છે. શુદ્ધ સુધી વાતમાં તો કે સવે સુધા તું ધૂણો સંડે આત્મે કહો શુદ્ધ છે બધા આત્મા, તો પછી તમે કહો છો કે પર્યાસ્તિક નહીંથી જોવામાં આવે તો સિદ્ધ પણ અશુદ્ધ રૂપે જણાય છે, એ કેવી રીતે સિદ્ધ કરશો? હા, એ બધું લીધું છે એમાં છે ને ઓગણી ગાથામાં, હા કે ભાઈ ભૂત નહીં ગમ નહીંથી આ હતું એ છે કે અત્યારે સિદ્ધ ભગવાન અશુદ્ધ રૂપે જણાય છે કે અત્યારે જણાય બોલો, એટલે કે ભૂતકાળમાં ભૂતકાળને વર્તમાનમાં જુઓ તો અશુદ્ધ દેખાય છે, અને અજ્ઞાની જીવને ભવિષ્યની કાળની પર્યાયની અત્યારે જુઓ તો અત્યારે પર્યાય શુદ્ધ, હો પર્યાય શુદ્ધ દેખાય છે, દૈવ્ય તો શુદ્ધ છે બધાનું, અજ્ઞાનની અચિંત્યતા કાળ છે, સંવેદનાને સંવેદનાની શક્તિને માપવું એ પણ મુશ્કેલ છે. મને કહું ગમે છે નિયમશાલાઓ તો જો લઈ લઈ ભેગા ભેગા કેટલું વિશાળ જૈન દર્શન છે, કોઈ નહીં કે સહિત છે ગંધારા ગાંધીથી પર્યાયથી સિદ્ધ ભગવાન તો કહા, કોઈ નહીં સહિત છે એ જ્ઞાન કા વિશે જાણને કા વગર એસા સમય જ્ઞાન આ જાતા હૈ.
બરાબર સાહેબ, બરાબર
સાહેબ, સવે સુધારું શુદ્ધ ને શુદ્ધ ને એ સર્વજીવ ખરેખર શુદ્ધ છે એવું શાસ્ત્રનું વચન હોવાથી પછી વિભાવ વ્યંજન પર્યાર્થિક નહીં ના બળે તે સર્વજીવો બધાય જીવો પૂર્વક વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે. વિશેષ એટલું કે સિદ્ધ જીવોને અર્થ પર્યાયો સહિત પરિણતિ છે અત્યારે, પરંતુ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી. કેમ? સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી. હવે પ્રશ્ન કરે શિષ્ય, તમે કહો છો બધા સંસારી જીવો, અરે બધા જીવો સંસારથી સહિત છે વ્યંજન પર્યાયથી, આ તમે કહ્યું તો સિદ્ધને તો લાગુ પડતું નથી. જો સિદ્ધ જીવો સદા નિરંજન છે તો બધા જીવો દ્રવ્યાર્થિક તેમજ પર્યાર્થિક બંને નયોથી સંયુક્ત છે, અર્થાત બધા જીવોને બંને નયો લાગુ પડે છે, એવો સૂત્રાર્થ ગાથાનો અર્થ વ્યર્થ ઠરે છે. ઉત્તર: વ્યર્થ નથી ઠરતો, કારણ કે નિગમ એટલે વિકલ્પ, તેમાં હોય તે નહીં ગમ, તે નહીં ગમ નહીં, ત્રણ પ્રકારનું ભૂત નહીં ગમ નહીં, વર્તમાન નહીં ગમ નહીં, ભાવિ નહીં ગમ. અહીં ભૂત નહીં ગમની અપેક્ષા એ ભગવાન સિદ્ધોને પણ વ્યંજન પર્યાય વાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે. એટલી વ્યંજન પર્યાય ન લીધી, અર્થ પર્યાય લીધી, અશુદ્ધપણું સંભવે છે. કેમ કે એ પર્યાય રૂપે એ આત્મા પરિણમો હતો, કેમ કે અનાદિથી મિથ્યા ઘટિતો હતો ને, પછી સમય થાય છે.
દ્રવ્ય તો એનું જ છે,
એનું એ દ્રવ્ય છે, અને એ દ્રવ્ય દ્રવ્યું હતું, પરિણ્યું હતું, એ મિથ્યાત રૂપે એ દ્રવ્ય પરિણ્યું હતું, એમ બીજું દ્રવ્ય નહોતું. કેમ કે પૂર્વકાળે જે ભગવંતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે. બહુ કથનથી શું સર્વજીવો બે નવ્યના બળે શુદ્ધ તેમજ અશુદ્ધ છે બધા જીવો. અત્યારે શ્રીમંદર ભગવાન બે નહીના બળે શુદ્ધ અશુદ્ધ છે, આ છે એને એની દિવધીનમાં આપણે આવ્યું છે એની વાત કરીએ છીએ ને, એને કહેલું આપણે કહીએ. આ વિશાળતા છે, આનું નામ વિશાળતા. શ્રીમદે કહ્યું કે વિશાળતાથી જો નગર તને જીનાગમનો વર્ણ નહીં સમજાય, શંકાશંકા ત્યાં કરશે. સર્વજીવો શુદ્ધ તેમજ શુદ્ધ છે એવો અર્થ છે. નમાઈ લીધું છે. બંને નયોના વિરોધને નષ્ટ કરનારા ખ્યાત પરથી અંકિત એ ચોથા શ્લોકમાં લીધું છે. આના પછી આમણ તરત લીધું કોકરી કરતા તરત જ. બંને નયોના વિરોધને નષ્ટ કરનારા શ્યાદ પરથી અંકિત જીન વચનમાં જે પુરુષ રમે છે તેઓ સ્વયંમેવ કોને વમી નાખીને અનૂતન અનાદિ અને કુનૈના પગથી નહીં ખંડિત થતી એવી ઉત્તમ પરમ જ્યોતિને સમયસારને શીઘ્ર દેખે છે. આત્મામાં શ્યાદબાદનો ભાવ, આત્મજ્ઞાનમાં શ્યાદબાદનો સ્વભાવ, સ્વભાવ. સિદ્ધ ભગવાન પણ કોઈને ના ભલે શુદ્ધ ને અશુદ્ધ છે, ભૂત નહીં કરતે. અને સંસારી જીવો પણ સિદ્ધ છે અત્યારે, કા ભાવિ નહીં ગમે અત્યારે સિદ્ધ પર્યાય દેખાય છે એની. અરે પણ એ તો પ્રગટ થાય ત્યારે દેખાય, પર્યાય તો જ્યાં પ્રગટ હોય એ દેખાય. તો હવે શિવ ભગવાનની પર્યાય વિચારતું તો પ્રગટ નથી, તોય કે દેખાય છે ના દેખાય છે એમ. સંસારી જીવની ચિત્ત પર્યાય પ્રગટ નથી તો પણ અત્યારે દેખાય છે. એ આ જીવ છે ને એ અત્યારે મને ચિત્ત પણ ગણાય છે, અરિયન પણ ગણાય છે. એ ફેક્ટ છે, હકીકત છે. અરે પ્રેમચંદજી, એ ચોથો કાળ દેખાય છે. એક અપેક્ષા, એ જ્ઞાનમાં શંકા નહીં કરવી, જ્ઞાનમાં શંકા નહીં કરવી, આત્મજ્ઞાનમાં શંકા કરવી. આત્મજ્ઞાનની તાકાત કોઈ જુદા પ્રકારની છે. એટલું ખરું વિશાળતાથી શું અહીંયા પ્રયોજન ચિત કરવું છે, એટલો વિચાર આવે તો વિરોધ થઈ જાય, કોઈ વિરોધ જેવું લાગતું નથી. સિદ્ધ ભગવાનને સંસારી કયા અને એકલી વ્યંજન પર્યાય નહીં બેન, અર્થ પર્યાય લીધી. અશુદ્ધપણું પણ છે, અશુદ્ધપણું હતું એમ નથી લીધું,
કેમકે એ નયનું કામ એવું પણ એ જ જાણે
વર્તમાન છે.
એ
પર્યાયથી અનન્ય છે ને, એ પર્યાયથી દ્રવ્ય અનન્ય પરિણામ હતું. એ પરિણામ એનું હતું, બીજાનું નતું. વિખ્યાત રૂપે જીવ પરિણમે છે,
કમાલ એ વિશાલ
સિદ્ધ રૂપે પણ જીવ પરિણમે છે. બોલો, સંસારી જીવ અત્યારે સિદ્ધ કે અત્યારે સિદ્ધ? મને સિદ્ધની પર્યાય દેખાય છે આ જીવની, આ જીવની આચાર્યની પર્યાય દેખાય છે. જ્ઞાનમાં આવી જાય, અદભુત વાત છે. લાયક જીવ નમ્ર લાગે, લાયક જીવ નમ્ર. અજ્ઞાન જીવ હોય દુર્ભવી એને બેસે. આવા તો પ્રથમાન યોગમાં ઘણા દાખલાઓ છે. વાંદરાના નોળિયાને મેં આનો ઋષભદેવ ભગવાનના વખતમાં કહી દીધું કે આ તારા ગણતર થશે. અરે પણ આ તો નોળિયું ને આ છે એ તમારા પુત્ર થશે અને તમારો ગણધર તમે તીર્થંકર. બોલો, હવે કેટલાય કરોડો અબજો વર્ષ પછી એ અસંખ્ય અબજ વર્ષ રહ્યા જાય ઈશ્વરની ભૂમિકા મને આમ રખડતા રખડતા દસમા ભવે આ તમારો પુત્રને ગણધર અફર વાતો એ જ્ઞાનનું જ્યોતિષ પણ સાચું છે. બાકી આ કુંડલી કરીને જ્યોતિષ કાંઈ અનુમાન છે તો જ્ઞાનનો મહિમા જેને આવે જ્ઞાન શક્તિ, આત્માનો મહિમા આવી ગઈ. ગુરુદેવ કહેતા હતા, એક સમયની જ્ઞાનની પર્યાયની તાકાત બોલે તો તને મૂળની તાકાત કે ગુરીની તાકાતનો ખ્યાલ આવશે. સમજાવવા માટે, આત્માનો મહિમા લાવવા માટે કહેતા હતા. કેમ કે અજ્ઞાની જીવોને પર્યાય દ્વારા જ મહિમા દ્રવ્યનો આવી શકે. દ્રવ્ય તો જોયું નથી, એને એ કૌશ દ્વારા આખો હશે એને બતાવું છે.
જ્ઞાનમાં અટવાનું સામર્થ છે, ક્ષેત્રની અનંતતા, દ્રવ્યની અનંતતા, કાળની અનંતતા, ભાવની અનંતતા, એને જાણવાનું જ્ઞાન છે. જ્ઞાનમાં આટલું સામર્થ છે, બધું જ્ઞાનમાં જણાય,
બધું જ ને
એમ જાણતા જ્ઞાન નિર્ગત છે. એવો એક મુદ્દો બોલ, જ્ઞાનની આટલું સામર્થ.
મને જરા ઓછો હંભળાય, અહીંયા આવો ને, અહીંયા અહીંયા નજીક બેસો. હજી વરાશે,
દ્રવ્યની અનંતતા, ક્ષેત્રની અનંતતા, કાળની અનંતતા, ભાવની અનંતતા, એ બધું અનંતનું ખૂબ લેતા હતા.
અનંતતા
એવી રીતે આખી આ દ્રવ્યનું જ્ઞાનની પર્યાયનું, એક સમયની જ્ઞાનની પર્યાયનું સામર્થ, આટલી આટલી અનંત અનંત પણ આને જાણી લે એવું જ્ઞાનનું સામર્થ છે એમ જાણતા એ જ્ઞાન ધરી કરતું.
કેમ કે જાણવું આવ્યું ને,
જાણવું જ
જાણવું આવ્યું. એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ જાય.
એક એક ખંડ કરીને એક એકને જાણવું, એવું જ્ઞાનનું સ્વરૂપ નથી એમ જાણતા એ જ્ઞાન અટકી જાય અને જ્ઞાન જ્ઞાન મળે.
સર્વ વિશેષોમાં વિશેષ એક સામાન આવે છે ને, 49 થઈ સર્વ વિશેષોને જાણી એક સમયમાં થઈ, એવું સામર્થ્ય જાણવું છે. એક સમયની નાનામાં નાની પર્યાય હજી કેવું જ્ઞાન થયું ન હોય ત્યાં તો કેવું જ્ઞાનની શું વાત કરવી, એના ગુણની તાકાત કેટલી. એવી અનંતી પર્યાય કેવું જ્ઞાનની ભરીને બેઠું ગુણ, અનંતી પર્યાય દીકર સાદી અનંતકાળ ખૂટે એની ગુણ, ગુણનું પેટ કેટલું મોટું અને ગુણીની વાત તો પછી શું કરી. માટે જ્ઞાનને લક્ષણ કહ્યું છે, બધા આચાર્ય જ્ઞાનને લક્ષણ કહ્યું છે, ઉપયોગ લક્ષણ કહ્યું છે, બધા જ્ઞાનીઓનું પ્રગટ છે બધું લક્ષણ ને લક્ષણ. વેદ પ્રગટ છે, બે પ્રગટ છે. આ ભાઈ ત્રણ પુસ્તક લાવ્યા છે, એમાં એક મેં રાખ્યું બેનને અને એક મીઠાભાઈને મોકલાવું છું તમારા માટે, પછી
મંગાવી
મળી જશે
જરૂર મળી જશે.
અરુંધીભાઈ એવા છે, તમે તો અમારી પાસે બે છે, તમે ત્યારે જોતો હોય તો હમણાં વાંચજો. એમાં અચલમ પલક્ષ ભાવાતાર એકદમ મતલબી છે અને એમ નવનો શ્લોક, નવ નંબરનો શ્લોક એમાં લાવો તો શાસ્ત્ર આવી બે આવી. આમ જોતો હતો ને હમણાં આ નયુનું આવે જ ને, ત્યાં એ નીકળ્યું. પારું 17મું છે, એ પેલો પારો અનુભવક છે ને સંસ્કૃત એનું. સ્વાનુભવ પ્રત્યક્ષ કો પ્રાપ્ત કરને પર દ્રવ્યાર્થી દ્રવ્ય સામાન્ય કો વિષય કરને વાલે તથા પર્યાય વિશેષ કો વિષય કરને વાલે નયો કી લક્ષ્મી ઉદય કો પ્રાપ્ત નહીં હોતી. ક્યોંકિ હવે એક કારણ આપે છે, એક કારણ બહુ સરસ બતાવે છે, ક્યોંકિ નહીં પરમાત્મા કે સ્વરૂપ કો જાણને કે અધિકારી નહીં હોય, નહીમાં અધિકાર જ નથી આત્માને જાણવાનો. બોલો, આમાં 66મા વાંચ્યું પાછું, નયા નામ પરમાત્મા અધિકાર અયોગ્ય અયોગા યોગ્યતા જ નથી અયોગ્ય તેમ છે ને બોલો બોલો સંસ્કૃત બોલો જરા નયાનામ
નયાનામ પરમાત્માની અધિકારા અયોગા
યોગ્યતા જ નથી લયમાં પરમાત્માને દર્શન કરવાની યોગ્યતા જો વાંચો હવે એનું ગુજરાતી હિન્દી કયોકિ નહીં પરમાત્મા કે સ્વરૂપ કો જાનને કે અધિકારી નહીં હૈ અર્થાત નયો મે પરમાત્મા કે સ્વરૂપ કો જાનને કી સ્વતઃ ક્ષમતા નહીં હોતી એનો સ્વભાવ છે હો નયનો સ્વભાવ છે નિશ્ચયની વાત છે આ વ્યવહાર નયનો તો વિષય એ તો બીજો છે એ તો ભેદ છે આ તો અભેદને વિષય કરનારી નિશ્ચય નહીં એ આ હા એ નહીં પણ પરમાત્માને જાણવાની યોગ્યતા અનુભવમાં યોગ્યતા નથી એમાં અનુભવવાની આ દૂસરી વાત એ બી હોય કે નહીં બાહ્ય વસ્તુ કે પ્રકાશક હોતે રહે આ બીજી વાત નહીં સ્વપ્રકાશક નથી પરપ્રકાશક છે નહીં બાહ્ય વસ્તુને પ્રસિદ્ધ કરે છે એટલે વિકલ્પને પ્રસિદ્ધ કરે છે નહીં વિકલ્પ તત્વને પ્રસિદ્ધ નથી કરતી અરે આવા એક શાસ્ત્ર માંથી એક બે સૂત્ર મળી જાય ને બસ છે આ પરલક્ષ ભાવ એની સામે એક વિચાર આવ્યો આજે કોઈ બેનને વાત કરીશ પરલક્ષ ભાવ જ્ઞાન પરના લક્ષ્ય થાય નહીં તો પછી આત્મલક્ષ સદભાવા મને વિચાર આવ્યો એ બેનને વાત કે સૂત્ર ગોઠવી દઈએ સ્વસ્થ જાણે જ નહીં પરલક્ષ ભાવાથી તો નાસ્તિકથી વાત કરીને પરના લક્ષી જ્ઞાન ન થાય પણ આત્મલક્ષ સદભાવાત એ અચાનક જ્ઞાન લંચ ફેરે ફેર છે એનું કાગળ આવ્યું હતું ભાઈનું વચ્ચે કે તપાસ કરી લીધી અને એની બાઇન્ડિંગમાં છે નવાર નવાર હું તપાસ કરતો રહું છું અને હું આવીશ એ દરમિયાન મળી જશે તો હું લેતો આવીશ ત્યાં સવારે એ પરમ દિવસે સોમવારે નીકળવાના હતા ટ્રેનમાં અને રવિવારે એને આ પુસ્તક હાથમાં આવ્યું બાઇન્ડિંગમાં ડેર લાગી બહુ વાર લાગી એને તરફ જ આપ્યા ચાર પુસ્તક આપ્યા પૈસા પૈસા મળતા સ્વાધ્યાય તો લખેલું છે
મૂલ્ય સ્વાધ્યાય
50 રૂપિયાનું પુસ્તક મળ્યું છે 400 પાના લખ્યું છે લગભગ 400 પાના 380 પાના છે અને ઝીણા અક્ષર છે એ કરતા ઊંડું થઈ જાય પુસ્તક હવે આવા શાસ્ત્રોમાં કોઈનું ધ્યાન ખેંચાઈ નહોતું એક લીટી મળે કે પરમાત્માને પ્રસિદ્ધ કરવામાં યોગ્યતા જ નથી સ્વતઃ એનો યોગ્યતાનો જ અભાવ છે નહીં માં બોલો કેમ કે નિર્વિકલ્પ તત્વને વિકલ્પ કેવી રીતે જાણી શકે નહીં તો વિકલ્પ છે નહીં તો અર્થ જ વિકલ્પ છે શુદ્ધ વિકલ્પ આ નહીં શુદ્ધનો ભેદ એને વિકલ્પ કહેવાય શુદ્ધમાં ભેદ ન હોય શુદ્ધ ભેદ છે શુદ્ધ છે ને એ અભેદ છે આત્મા છે એમાં ભેદ કર્યો તો નહીં જ્ઞેયના સંબંધથી જ્ઞાનમાં ભેદ માલુમ પડવો એ આવે છે વિકલ્પ જીવ શાંત આવી ગયો પછી જીવ નિત્ય છે બરાબર ને ત્યાંથી છે જીવ નિત્ય છે એવો એક નયનો પક્ષ છે જીવ નિત્ય નથી એવો બીજા નયનો પક્ષ છે પછી બીજું જીવ વાચ્ય છે અર્થાત રતનચિત કહી શકાય છે કથનચિત એમ અને જીવ એવો એક નયનો પક્ષ છે. અને જીવ વાંચે નથી, વચન અગોચર, એમ જીવ નાના રૂપ, એવો એક નયનો પક્ષ છે. અનેક રૂપ, જીવ નાના રૂપ નથી, એક રૂપ છે, એવો બીજા નયનો પક્ષ. જીવ ચેત્ય ચેતાવાયુગ છે, એવો એક નયનો પક્ષ છે. અને જીવ ચેત્ય નથી, બોલો, જીવ જ્ઞેય નથી, એવો બીજા નયનો પક્ષ છે. હવે આ આ વિકલ્પની વાત છે ભાઈ. ક્યારે જીવ દ્રશ્ય છે, દેખાવા યોગ છે, એવો એક નયનો પક્ષ છે. જીવ દ્રશ્ય નથી, બોલો, જીવ દ્રશ્ય નથી તો ભીત દ્રશ્ય છે. ક્યાંનો ક્યાં ભાઈ, તું વિચારતો કે એવો બીજા નયનો પક્ષ. આ તો નય પક્ષથી વાત છે. આમ જીસુ જીવ વિશે બહેનો, એના જીવ વૈદ્ય વેદાવા યોગ જણાવવા યોગ છે, જ્ઞે છે અને જીવ જ્ઞે નથી. લે, જીવ વૈદ્ય નથી આવે ને, એવો બીજા નયનો પક્ષ છે. પછી જીવ ભાત પ્રકાશમાન અર્થાત વર્તમાન પ્રત્યક્ષ છે, એવો એક નયનો પક્ષ છે. અને જીવ ભાત નથી, પ્રત્યક્ષ નથી, બોલો, નહીં થી પ્રત્યેક ક્યાંથી હોય, નહીં નો પક્ષ છે. આમ છે ભાવાર્થ, બધ અબધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અદ્વેષી, કરતા અકર્તા, આ જોડકા છે. ભોગતા ભોગતા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્થૂળ, કારણ કારણ, કાર્ય કાર્ય, ભાવ અભાવ, એ કરે શાંત કનમ, નિત્ય નિત્ય, વાચ્ય અવાચ, નાના અનાથ અનાના, ચેત્ય અચેત્ય, દ્રશ્ય અદ્રશ્ય, વેદ અવેદ, ભાગ અભાગ, ઇત્યાદિ નવના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર, જો ખુલાસો કરે, નયોના કથન અનુસાર યથા યોગ્ય વિવિક્ષાપૂર્વક, જો વિવિક્ષાપૂર્વક તત્વનો વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે, છેલ્લું અહીંયા આવ્યું, તે પુરુષને ચિત્ત સ્વરૂપ, જીવનો ચિત્ત સ્વરૂપ એ અનુભવ થાય છે. વિકલ્પ રૂપે અનુભવ છૂટી જાય છે, નિર્વિકલ્પ અનુભવ થાય છે, નામનો અનુભવ થાય છે, વિકલ્પનો અનુભવ છૂટી જાય છે. જીવમાં અનેક સાધારણ ધર્મો છે, પરંતુ ચિત્ત સ્વરૂપ તેનો પ્રગટ અનુભવ ગોચર અસાધારણ ધર્મ છે. પ્રગટ સમયે સમયે એ જ્ઞાન અનુભવમાં આવે છે. અરે જ્ઞાયક અનુભવમાં ના આવે ને તો એ જ્ઞાન તો અનુભવમાં આવ્યા જ કરે. આ દુઃખ છે, માથું ચડ્યું, એ કોને જાણે? જ્ઞાન જાણે. માથું દુઃખે છે કોણ જાણે? જ્ઞાન જાણે. જ્ઞાન પ્રગટ હોય તો જાણે ને. આ ગુંગળું થયું છે, બહુ બળતરા થાય છે, દા થાય છે છાતીમાં, પેટમાં, કોણ જાણે છે? જ્ઞાન. જ્ઞાન તો પ્રગટ છે. તેનો પ્રગટ અનુભવ ગોચર અસાધારણ ધર્મ, અનુભવ ગોચર. તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્ત સ્વરૂપ કહ્યો છે. એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઉઠે છે, જો એ વિકલ્પનો કરતા નથી આત્મા, સ્વયંભેવ આપોઆપ ઉઠે છે, અદ્ધરથી હો, આત્માના આધારે નહીં. એવી મોટી નઈ પક્ષ કક્ષાને, નઈ પક્ષની ભૂમિને ઓળંગી જઈને તત્વવેદી અંદર ને બહાર આવ્યું. અંદરમાં શુદ્ધતા ને બહારમાં પણ શુદ્ધતા, અંદરમાં શુદ્ધતા ને બહારમાં મૂઢતા, એ ન હોય. ઓળંગી જઈને તત્વવેદી અંદર ને બહાર, સમતા રસરૂપી, દ્રવ્યમાં સમતાથી ભરેલો સાગર છે અને પર્યાયમાં પણ સમતા પ્રગટ થાય છે. સમતા રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે, એવા અનુભૂતિ માત્ર એ પોતાના ભાવને સ્વરૂપને પામે છે. હવે જો આ જ્ઞેયનું છે, એ આમાં પાછું આવશે બીજા શ્લોકમાં. પુષ્કળ મોટા ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઉઠતી આ સમસ્ત ઇન્દ્રજાળને જેનું સ્ફુરણ માત્ર જ તત્ક્ષણ ભગાડી મૂકે છે, તે ચિન્હ માત્ર તે જ પૂજ્ય હું છું. એક સમયમાં જે અંતરમાં ગયો વિકલ્પની જાળવતી હતી, આકુળતા હતી, ખલાસ પૂર્ણ માત્ર આ ધનુષ્ટંકાર થયો ખલાસ, એ માત્મા અંદરમાં ડૂબ્યો, બધા વિકલ્પ શાંત થાય છે. ચૈતન્યનો અનુભવ થતા સમસ્ત નયોના વિકલ્પની નજાળ તે ક્ષણિક વિલય પામે છે એવો ચિત્ત પ્રકાશ હું છું. હવે પક્ષાતિક્રાંતનો પક્ષને ઓળવી ગયેલાનું શું સ્વરૂપ છે એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા હવે કહે છે. 142 ગાથા જ્ઞાની થવા માટે હતી અને 143 ગાથા સાધક થયા પછી શું હોય એની છે, સાધકની, જ્ઞાનીની, અંતરાત્માની. એ હવે કાલની ટાઈમ થઈ ગયો. ઓલી અનુભવ કરવા માટેની ગાથા જ્ઞાન પરમાત્માને જાણવામાં અસમર્થ છે. નૈ જ્ઞાનથી જુદું જ્ઞાન એ અનુભવ કરવામાં આવે છે અને શ્રીમદે કહ્યું અનંત કાળથી જે જ્ઞાન ભવે થતું હતું એ નહીં જ્ઞાન. એને 144માં પણ નૈનો નિષેધ કરે છે. સ્થૂળ રાગને એ બધું તો ક્યાંય હોય, દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે વસ્તુ છે એને વિચારકોટીમાં લઈએ છીએ ત્યારે એને નયો ઉભી થાય છે વિકલ્પ, એટલે વિકલ્પ પરોક્ષ જ્ઞાન, માનસિક જ્ઞાન એ છૂટીને અનુભવ થાય. તો એ છે
ફરીથી
જીવ મોહી છે, મૂઢ છે. જો આમાં શાસ્ત્રમાં લખ્યું છે, આ અમૃતચંદ્ર આચાર્ય લખ્યું છે કે અમને મંજૂર છે, તો સુકામ લખ્યું છે કે મોહનો નાશ કરી નિર્મોહ દશા કેમ પ્રાપ્ત થાય, અનુભવ કેમ થાય, એટલા માટે વ્યવહાર પ્રતિપાદન કર્યું છે, નિષેધ કરવા માટે છે. નિશ્ચય જે વળે નિષેધ કરજે. મોહનું જ્ઞાન મોહના નાશ માટે છે, મોહને રાખવા માટે એ બંધાધિકારમાં છે. બંધાણું છું બંધાણું છું એવી શૃંખલા એમાં બંધ નહીં છૂટે, બંધ કાપવાથી છૂટશે. એમ ગોઈ છું ગોઈ છું મિથ્યા દ્રષ્ટિ છે કે નહીં, ભલે પર્યાયમાં તમે તમારા મતમાં છે, પર્યાયમાં છે. પર્યાયમાં જ્ઞાન છે કે મોહ છે વિચાર તો કર. અરે જ્ઞાનના પક્ષમાં આવી જાય ને તો મોહ ભાગવા પડશે, મોહને પછી નો આવી જશે, મોહ ભરી જશે થોડીક વારમાં. અરે જ્ઞાનની પર્યાયના પક્ષમાં એ નથી આવતું. ચૈતન્ય લક્ષણ પ્રગટ છે અને એ ચાર બોલ પગડ્યા છે. ચાર બોલ કાગળ છે, ચાર બોલ ની વાત કરીએ આપણે. ચોથા બોલે કાં જ્ઞાની કાં અજ્ઞાની. જ્ઞાન પ્રગટ થાય છે, ઉદગમમાં રાગ થાય છે. નંબર બે રાગ આની સ્વચ્છતામાં, જ્ઞાનની સ્વચ્છતામાં જણાય છે. નંબર ત્રણ અને ચોથા બોલે હું જ્ઞાનમય છું તો જ્ઞાની, અને રાગનો પ્રતિભાદ લખીને હું રાગી તો અજ્ઞાની, જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે. એ ચાર બોલે એકડો બગડો તગડો ચગડો લીધો છે. પછી ભાવ કહેશો કે વિદ્યા એટલે શું, કે વસ્તુ હોય કાંઈ અને પાસે કાંઈ. આમ એનો સામાન્ય અર્થ એ છે, પણ એનો ભાવાર્થને વાક્યાર્થ આવવું જોઈએ ને, આત્મામાં ઉતરવું જોઈએ ને, તો એમ ઉતરે છે કે આત્મા અનંત ધર્માત્મક છે અને એક એક ધર્મને ગ્રહણ કરનારી એક એક નહીં છે. તો જે નહીંથી તમે જો ઈ નહીંથી ઈ સ્વરૂપે ને હું પાસે એટલે યથાર્થ નો પાસે કોઈ પણ એક નહીંથી તમે જુઓ તો એવું પાસે છે અને જ્ઞાનથી એકરૂપ પાસે છે. આ અનેરા 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 રૂપે પાસે છે. નહીં જ્ઞાનથી વિકલ્પથી જ જે વિકલ્પ જેને વિષય કરે નહીં એને એવા સ્વરૂપે જોઈએ, એટલે એવું સ્વરૂપ નથી. નહીંથી જે જણાય છે એવું આત્માનું સ્વરૂપ નથી, અન્યથા ભાષે છે. નહીંથી નહીંથી યથાર્થ ભાષતું નથી, અનેક રૂપે ભાષે છે. પેલા ગુણસ્થાન વાળો આત્મા, બીજા વાળો, ત્રીજા વાળો, ચોથા વાળો, નર નારક મનુષ્ય, અનેક 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 પ્રકારે આત્મા નૈ જ્ઞાનથી બહુરૂપી લાગે છે અને જ્ઞાનથી એક રૂપે દેખાય છે. એનું બીજું રૂપ દેખાતું જ નથી. નૈ જ્ઞાનથી આત્મા અનેક રૂપે દેખાય, બહુરૂપી. બહુરૂપી આવે છે એટલે ખોટું સાવ. પોસ્ટમેન તરીકે આવે, આપણી પાસે તારમાં સહી કરાવે, સમજી ગયા. મન્યુટર લઈને આવે, 100 રૂપિયા કાઢ્યો સેટ, તમારું મન્યુટર છે 100 રૂપિયા લઈ ગયો, 100 રૂપિયા
આપે નહીં લઈ જાય. આપે અગર પાછા લઈ જાય બીજા,
હા એ તો હાથ બધે કરે, સેટ 100 રૂપિયાનું મન્યુટર આવી તો એને આપે થોડો,
હમણાં લઈ જાય.
100 રૂપિયાનું મન્યુટર છે તો કેવું જોઈએ ને, કે 10 રૂપિયાનું મંડી. પણ લોકો બહુ છેતરાઈ ગયા, છેતરાઈ ઘણા, પછી આમ કરે સલામ પ્રોફિટેબલ નહીં. એમ નહી જ્ઞાનથી યથાર્થ સ્વરૂપ ભાવવાસન થતું નથી. માટે એને ઇન્દ્રજાલ એટલે છે કઈ અને ભાષે છે બીજું, બીજા રૂપે દેખાય જાય. આત્માનું અસલી સ્વરૂપ નહીંથી જણાતું નથી, જ્ઞાનથી જણાય છે બસ. ત્યારે એને તૃપ્તિ થઈ જાય છે, જેવું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં ભાષે, એટલે વિકલ્પ છૂટી જાય અને આનંદનો અનુભવ આવે. કે જ્યાં ઇન્દ્રજાળ છે એ વાત સાચી છે, અનેક રૂપે દેખાય છે આત્મા, એમ સમયસારમાં છેલ્લે આવે છે. આમ થઈ જવું તો સંસાર દેખાય છે ને આમ થઈ જવું તો મુક્તિ દેખાય છે. નહીંથી જ એક નહીંથી મુક્તિ દેખાય છે ને બીજી નક્તિથી બંધ દેખાય છે. આમ બંધ પણ દેખાય છે ને આમ જવું તો અબંધ દેખાય છે, એ નહીંથી દેખાય છે. અબંધનું સ્વરૂપે સાચું નથી,
એવું નથી. અબંધ
જે નહીં કહે છે અબંધ એવું સ્વરૂપ નથી. આજે એકદમ સમાધાન થઈ ગયું. આ તો શબ્દનો અર્થ, શબ્દના અર્થ ઇન્દ્રજાળ એટલે શું આપણે આવ્યું હતું ને, પુષ્કળ મોટા ચંચળ વિકલ્પ તરંગો વળે ઉઠતી આ સમસ્ત ઇન્દ્રજાળને જેનું સ્ફુર્ણ માત્ર જ, અનુભવ માત્ર જ તત્ક્ષણ બગાડી મૂકે છે, તે ચિહ્ન માત્ર તે જ બધું. હવે 142 ગાથા પૂરી થઈ, એના કોષ પૂરા થયા. હવે 143 નો મથાળો ત્યાંથી લેવાનો છે, બરાબર છે.